આપણે શું વાંધો, શેનો ભય છે? પણ કોઈક માણસ અપરાધી હશે તો ઊંચું માથું રહી નહીં નીકળી શકતો હોય, પોતાના સમાનપૂર્વક સમાજની અંદર બહાર નહીં નીકળી શકતો હોય, એક જ અપરાધ થઈ ગયો હોય, એવો ઘરની બહાર મોડું બતાવવાનું રહે છે ખરું? કેવી પરિસ્થિતિ? તો એ નિર્ભય એ રહે છે જે અકિંચન અને નિષ્પાપ છે. મારા શ્રી અહીંયા એ અવસ્થાએ લઈ જવા માંગે છે કે આવા આગમન ન હોય, એને ભય જ ન રહે. રામ રામ જપતામ કુતો ભયમ, વાલ્મીકી ઋષિ કે છે જે ભગવાનના નામને સાથે જોડાયેલો છે ને, ભય શાનો? સાચા સદગુરુ જેને મળ્યા તેને શો ભય છે? સદગુરુ એકવાર નું સાનિધ્ય મળી જાય, આશ્રય મળી જાય, શરણાગતિ મળી જાય, પછી બીક કશા જ નહીં, હું નિર્ભય છું. એમ આવાગમનમાંથી મુક્તિ જોઈતી હોય જન્મ મૃત્યુમાંથી, પણ જન્મ્યા છે, જીવવાની દિશા છે, આકાંક્ષા છે, હજુ કંઈક કરવું છે, જીવવું છે, માટે મોતની બીક લાગવાની. હું શરીર છું, હું મરી જઈશ, શરીર ભાવ છે, ત્યાં સુધી મૃત્યુનો ભય રહેવાનો. પણ આત્મભાવ થશે ને એની સાથે દેહાધ્યાસ છૂટી જશે, નિર્ભયતા આપોઆપ આવી જશે. અને પછી મૃત્યુ આમ સામે ઉભેલું હોય છતાંય એને સહેજ બીક ના લાગે, મૃત્યુ પાછું જતું રહે. સર્પ આવ્યો હોય તો ત્યાંથી બાજુમાં થઈને જતો રહે, એને કશું જ ના થાય. પણ જે સર્પ જેને મૃત્યુનો ભય છે, એ સાપ જોઈને તરત ભાગીને દૂર નીકળી જશે. સાપ આવ્યો, મોત આવ્યું, પોતાનામાં આત્મબલ છે. અને આત્મબલને લીધે થવાનું શું છે? જે થશે તે, એ જે આત્મબલની નિર્ભયતા, એ તેને મુક્તિ અપાવે. આવાગમન ન હોય એને જન્મ રહેતો નથી, મૃત્યુ રહેતો. જન્મ અને મૃત્યુના બંધનથી મુક્ત તે જ થઈ શકે કે જે પોતે નિર્ભય છે. જેણે અપરાધ કર્યો છે, જેણે સુખોની અપેક્ષા રાખી છે, જેની પાસે ભોગોની લિપ્સા છે, ક્યારે મુક્ત થઈ શકતો નથી. એ મોતથી હંમેશા બીતો હોય છે. એના માટે આવાગમન નિશ્ચિત હોય છે. પણ જે વિરક્ત ભાવે કે ગ્રહસ્થ બનીને પણ જો સંયમ રાખી શકતો હોય, ભોગો પોતાની નજીકમાં હોય છતાંય એને સંયમપૂર્વક જાળવી રાખે, તો પણ એ મુક્ત થઈ શકે છે, નિર્ભય બની શકે છે. અને એ આવાગમનમાંથી બચી શકે. વિચારો છે, મનમાં આવે છે, આપણા જ વિચારો આપણને કેટલા હેરાન કરે છે. જેટલા વિચારો, જેટલા અંદર મગજની અંદર તોફાન ને વાદળ આવે, એટલા શાંતિથી બેસવા દે છે કોઈ કેતા કોઈ? તો જે મગજમાંથી જે વિચારો જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, આવે છે જાય છે, એમાં જ આટલો ત્રાસ થઈ જાય છે. જો એ મનને, એ મનના વિચારોને ભગવાનની અંદર કે ભગવાનના નામ જપની અંદર જોડી દઈએ, તો પહેલું તો મગજમાંથી જ વિચારોનું આવાગમન આપોઆપ શાંત થઈ જાય. જે કોઈ આવેશવાળા હોય, આક્રોશ હોય, કે પછી હીન પ્રકારના ગંદા અને ક્લિષ્ટ વિચારો હશે, એ પણ આવા જવાના અને દુઃખી કરવાના, હેરાન કરવાના, અશાંત કરવાના, બરાબર છે? પણ એ વિચારોને આવતા અટકાવો. નામ સ્મરણ સાથે તમારો સંબંધ જોડો જોઈએ. આવાગમન ન હોય, આ તો જન્મ ને મરણની પછીની વાત આપણે તો કરીએ છીએ, પણ મહારાજ શ્રી તો કહે છે કે અત્યારે જ ને હમણાં જ દેહી સદ્ય ફલ પ્રગટ પ્રભાવ. તમે નામ સ્મરણ કરવા માંડો તરત ને તરત તમને એનો લાભ થાય છે કે નથી થતો જુઓ. મનના જે ખોટા નકામા વિચારો, આવેશ ને દુઃખ ને ગ્લાનિ ને આવેગ હશે, એ શાંત થાય છે કે નથી થતું નામ સ્મરણની અંદર? પ્રત્યક્ષ કે છે આઠ પોર ચોસઠ ઘડી રટણ કરે જનક. જે કોઈ પણ વ્યક્તિ નામ સ્મરણનો આશ્રય લેશે એને તત્ક્ષણ તે જ વખતે દેહી સદ્ય ફલ, આ નામ સ્મરણનો પ્રગટ પ્રભાવ છે, ત્યાં ને ત્યાં જ એને નિરાંત આપશે, એને શાંતિ આપશે, એનો ઉકળાટ ઠારશે ભગવાન. નામ સ્મરણ કરો, નામ જપ, નામ જ ભગવાન છે, નામ ભગવાન, એની શક્તિ અનંત છે. મહાત્મા ગાંધી પણ કહેતા, મને જ્યારે વિકૃતિઓ અને વિકારો સતાવતા ત્યારે મને રામ નામમાં વિશ્વાસ હતો કે રામ 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 પાંચ સાત મિનિટ બોલ્યા કરું ને, એટલી ઝડપથી એટલી એકાગ્રતાથી કે મગજમાં જે પેલો આવેલો વિકૃતિનો વિચાર એ ક્યાંય જતો રહે, પાંચ મિનિટમાં ઉભો રહેતો હોય. કોઈ પણ વિચાર મનમાં આવે ને એટલે જવા માટે આવતો છે, પડી રહેવા માટે નથી આવતો. અને વિચાર પડી રહ્યો એટલે પાછા આપણે સ્વસ્થ ને સ્વચ્છ થઈ જઈએ છીએ, પણ પાછો એ વિકૃતિનો વિકારનો આવ્યો વિચાર એટલે પાછા આપણે એની અંદર લબ્ધાઈ છે, એની અંદર હેરાન થઈએ છીએ. તો એ નામ સ્મરણથી તત્ક્ષણ વિકૃતિઓ એક બાજુ હટી જશે અને તરત ને તરત શાંતિ મળશે, અને ત્યાર પછી તરત બીજા કામની અંદર, બીજી પ્રવૃત્તિ અંદર લાગી જાઓ, તમારા વિકારો દૂર થઈ જાય. આવાગમન ન હોય, મનના વિચારોનું આવાગમન પણ એટલું જ હેરાનકારી ને ભયંકર છે. તો લક્ષ્યોરાશિ કેવી હશે? લક્ષ્યોરાશિ કેવી હશે? એક જીવનની અંદર વિચાર કરજો, કોઈ ગણાતા તો નથી વિચારો, પણ જો આખા જીવનના વિચારોને ગણવામાં આવે તો 84 લાખ કરતા વધી જાય, તો એનું નામ જ લક્ષ્યોરાશિ છે. આપણા મગજની અંદર એવી લક્ષ્યોરાશિ જન્મે છે ને મરે છે, જન્મે છે ને મરે છે, અને હેરાન ને દુઃખી પણ એટલું જ કરે છે. તો એ આવાગમન મટાડવું હોય, વૈચારિક ઉપદ્રવ, માનસિક અશાંતિને મટાડવી હોય તો પણ આઠ પોર ચોસઠ ઘડી રટણ કરે. માં અનુસ્મર સર્વેશુ કાલેશુ, મારું સ્મરણ કર તો જ તને શાંતિ મળશે, તો જ તું તારા જીવનની અંદર સુખી થઈ શકે. તારું આવાગમન, તારું આવા જવા પણ ત્યાં આગળ શાંત. મહાપુરુષો નિરંતર એકાંતમાં વસી જે કંઈ અનુભવો મેળવે છે ને, એ અનુભવો વડે પોતાને તો આત્મદર્શન થઈ જાય છે, આત્મસાક્ષાત્કાર. પણ એમને થાય કે મને જે આત્મસાક્ષાત્કાર આવો થયો એવી અનુભૂતિ જન જન જે દુઃખી છે દુનિયાનો માણસ એને સુખી કરવા આપું. એક ઊંચી દિવાલ ઉપર માણસ ચડી ગયો, ઊંચામાં ઊંચી દિવાલ ઉપર, અને એને જોયું કે આ બાજુ તો નર્યું સુખ છે અને દિવાલની પેલી બાજુ જોયું તો નર્યો કકળાટ છે, હાહાકાર છે. ઉપર ઉભા રહીને એ પોતાની અનુભૂતિ કહે છે કે ભાઈ આવો આ બાજુ ઉપર મારી બાજુ જુઓ, તમે આ બાજુ નર્યું સુખ 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 જ છે, ત્યાં કોઈ દુઃખ જ નથી, અને આ બાજુ જુઓ તો ક્યાંય સુખનો છાંટો શોધે નથી જોડતો. એટલે એ અનુભૂતિ વાળા મહાપુરુષો કે તમે ચાલ્યા આવો મારી સાથે, ઉપર આવો, તમને બતાવું જુઓ જે રીતે તમે જીવન જીવો છો એળે જઈ રહ્યું છે, દુઃખી અને કકળાટ વાળું છે, તમે મારી તરફ ચાલ્યા આવો. મહર્ષિ વ્યાસ પણ મહાભારત લખ્યા પછી બે હાથ ઊંચા કરીને બૂમ પાડે છે, તમે ચાલ્યા આવો, હું તમને સાચો રસ્તો બતાવું છું, આ માર્ગે ચાલ્યા આવો, તમે ક્યારેય પણ દુઃખ તમારા જીવનમાં નહીં આવે. પણ વ્યાસજી પણ નિરાશ ને હતાશ થઈને કહે છે મારા મારી વાતને કોઈ સાંભળવા તૈયાર નથી, દુનિયાના લોકોને કહું છું આ દુઃખમાંથી નીકળી અને દિવાલની આ બાજુ ત્યાં દુઃખનો છાંટો નથી, આવો, પણ મારી વાતને કોઈ સાંભળવા માટે તૈયાર નથી, કોઈને આવાગમન ટાળવું જ નથી. ના મહારાજ, હમણાં નહીં, હમણાં તમે એકલા ત્યાં છો રહ્યા, પછી અમે આવીશું, અત્યારે તો હજુ મારે ઘણું બધું કામ બાકી છે, બધું પરવાર્યા પછી અમે તમે જેટલી ઊંચાઈએ ચઢ્યા છો એટલી ઊંચાઈ. મહાપુરુષો પોતાના જીવનના અનુભવને પછીથી કે આવાગમન ન હોય નામ રટણ. નામ સ્મરણ નો સ્વીકાર કરી લીધો અને એને જીવન મંત્ર બનાવી દીધો કે અમારો જીવન. દરેક વ્યક્તિ પોતપોતાના સારા માણસો મહાપુરુષો પોતાનો જીવન મંત્ર બનાવી દેતા હોય કે મારે આ કામ કરવું છે. એમ આપણે પણ આપણા વ્યવહારની અંદરના જીવનની જીવનમાં રહીને મારો એક જીવન મંત્ર બનાવી લેવો છે, આ મારો મન જીવન ધ્યેય, આ મારું લક્ષ્ય. તો અવશ્ય આવાગમનને આપણે સંપૂર્ણ રીતે ટાળી શકીશું. અને આવવું જવું સહેલું છે, થાકી જવાય થાકી જવાય. લખ ચોરાસીની ખટપટ ઓછી છે, હું આવ્યો છું તારી ખટપટમાં મને પેટ ભરીને લડવા. એ જે થાક્યો હોય ત્યારે માણસ પછીથી અકળાઈ જાય, પણ જ્યાં સુધી અકળાઈ ને ત્યાં સુધી આવાગમનનું પણ ભાન રહેતું નથી, છે ને, ચાલ્યા કરે છે, આવીએ છીએ. તૃપ્ત ન થાય માણસ, ધરાય નહીં. એટલે દરેક બાબત સદ અસદ દરેક વૃત્તિથી એકવાર માણસ ધરાય ને ત્યાર પછી એને ખ્યાલ આવે, સમજાય કે આ શું છે વાસ્તવિક. કોઈ માણસ વ્યસન કરતો હોય તો એમને એમ ના કહું તું છોડી દે, હજુ 10 ગણું વધારે, હજુ એથી વધારે ખાવા માંડ. જે દાડે તને એનું તારું પરિણામ આપે ને, તને ઠીક લાગે ને, તે દાડ છોડાય તો છોડજે, નહીં તો ના છોડ. અનુભવ કરવો પડે. જેમ મહાપુરુષો સદનો અનુભવ કરી અને એને સ્થાપે છે સત્ય તરીકે, એમ વ્યસન અને દુરાચાર વાળા માણસો પણ એકવાર એને જેટલો ચરમસીમા સુધી થાય એટલું કરી લેવા દો, પછી એ પોતે સ્થાપે કે આ ખોટું છે, એના એના અનુભવને આવવા દો ત્યાં સુધી.